તારીખ 2/12/1994 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 569 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું રાજકોટ જ્ઞાન મંદિરમાં પ્રવચન.
પત્ર લેવો છે 569. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 569. શ્રી સત્પુરુષોને નમસ્કાર. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. ત્રણેય કાળે દુઃખથી મુક્ત થવાનો અફર સિદ્ધાંત છે. આ સિદ્ધાંત અધ્યાત્મનો સિદ્ધાંત છે. સિદ્ધાંત અનેક પ્રકારે છે. જિનાગમને વિશે ચાર અનુયોગમાં ચારે અનુયોગ અનુસાર સિદ્ધાંતો છે. કરણાનુયોગમાં કર્મના સિદ્ધાંતો છે. ચરણાનુયોગમાં આચરણના સિદ્ધાંતો છે. દ્રવ્યાનુયોગમાં વસ્તુના સ્વરૂપના વિજ્ઞાનના સિદ્ધાંતો છે. અને એ બધા જ અનુયોગમાં અધ્યાત્મના સિદ્ધાંતોને વણી લેવામાં આવ્યા છે. કારણ કે ચારે અનુયોગનું તાત્પર્ય રાગ દ્વેષ મટાડીને વિતરાગતા સંપ્રાપ્ત કરવાનું છે. તેથી અધ્યાત્મનો વિષય ચારે અનુયોગમાં છે અને આ એક અધ્યાત્મનો બહુ જ મહત્વપૂર્ણ અત્યંત મહત્વપૂર્ણ સિદ્ધાંત છે કે સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. ક્લેશના અને દુઃખના અસંખ્ય પ્રકારો છે. ચાર ગતિના દુઃખો છે. ચારે ગતિ સંસારમાં દુઃખમય છે. જન્મ મરણના દુઃખ તો પ્રસિદ્ધ છે. એ ઉપરાંત રોગના બાધાના અકસ્માતની પીડાના અને સૌથી વધારે માનસિક તણાવ ટેન્શનના દુઃખો અનેક પ્રકારના સંસારી જીવને છે. દુઃખ એક રોગ છે. જીવની અવસ્થામાં એક ભાવરોગ છે. રોગના પ્રકાર અનંત છે. એમ હોવા છતાં એ દુઃખ મટાડવાનો ઉપાય એક જ છે. એક સગવડ અને સુવિધા છે. ભલે અનંત પ્રકારના દુઃખ હો પણ એને મટાડવાનો અને સુખી થવાનો એક જ ઉપાય છે. એક જ એની માસ્ટર કી છે. એક સુખી થવા માટેનો સગવડ ભર્યો ઉપાય છે અને તેથી અનંત પ્રકારની માથાકૂટમાં જવાનો પ્રકાર અથવા અવસર નથી ઊભો થતો. આ એક અત્યંત મહત્વપૂર્ણ સિદ્ધાંત છે કે જીવને જો એક આત્મજ્ઞાન થાય તો એને કોઈ પણ પ્રકારનું દુઃખ ન થાય. એ જીવ કોઈ પણ પ્રકારના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મધ્યે હોય તો પણ એ સુખી જ હોય, ચાહે નરકમાં હોય તો પણ સુખી હોય. સૌથી વધારે દુઃખ નરક ગતિમાં છે, સાતમી નારકીમાં પણ સુખી થાય. બાહ્ય નારક કૃત દુઃખ ભોગે, અંતર સુખરસ ગટાગતિ. એક જ્ઞાની કવિએ આ પદ લખ્યું છે કે અંદરમાં સુખનું એ વેદન કરે છે, અને એવા જ્ઞાનીઓ નરક ગતિમાં જ્ઞાની થાય પણ છે, આત્મજ્ઞાની જાય પણ છે, અને નવા આત્મજ્ઞાની થાય પણ છે. સાતમી નારકીમાં પણ નવા આત્મજ્ઞાની થાય છે, અને જ્ઞાની જાય તો પહેલી બીજી ત્રીજી નારકીથી વધારે નીચે જતા નથી. પણ એક આત્મજ્ઞાન થાય એટલે કે પોતાના મૂળ શુદ્ધ સહજાત્મ સ્વરૂપનું અનુભવ જ્ઞાન થાય તો સ્વરૂપમાં રહેલું જે અનંત સુખ, એ સુખનો પ્રવાહ પરિણતિ કરીને જ્ઞાનીજી વેદે છે, અનુભવે છે, અને તેથી કરીને એ સુખી છે. બહારના સુખો એને દુઃખો એને સ્પર્શતા નથી. જે બહારના દુઃખો ગણવામાં આવે છે એ દુઃખોથી ભિન્ન રહી શકે છે, ભિન્ન અનુભવમાં રહી શકે છે, ભિન્ન જ્ઞાનમય અને સુખમય અનુભવમાં એ રહે છે. એવા સમ્યક પુરુષાર્થમાં પરિણમતા જ્ઞાની સદાય સુખી છે, ત્રણેય કાળે સુખી હોય છે. એટલે આ એક મહાન સિદ્ધાંત નું અહીંયા પ્રથમ નિરૂપણ કર્યું છે. આ પત્ર છે એનું હેતુ કૃપાળુ દેવે પાછળ 452માં પાને નીચેથી પાંચમી લીટીમાં એ વાત લખી છે કે વિચારમાં સ્ફુરી આવતા સ્વ વિચાર બળ વધવાને અર્થે અને તમને વાંચવા વિચારવાને અર્થે, અહીંયા કેટલાક વચનો આ પત્રોમાં લખ્યા છે. આ પત્રોમાં જે વચનો લખેલા છે વચનો નથી, વચનામૃત છે, અમૃત વચનો છે. કેમ કે જે અમૃત પીવાથી અજર અમર થઈ જવાય એવું એક આની અંદર ઔષધ રહેલું છે ભવરોગનો નાશ કરવાનો. તો હેતુ લખ્યો છે કે સ્ફૂર્ણા વિચારની સ્ફૂર્ણા થતા સ્વ વિચાર બળ વધવાને અર્થે, મારું વિચાર બળ અને જ્ઞાન બળ વધવાને અર્થે, અને તમને વાંચવા વિચારવાને અર્થે, સ્વ પર હેતુ બંને લેખા છે આ પત્રની અંદર વચનો લખેલા છે. એટલે છેલ્લી વાત એટલા માટે પહેલા આપણે વિચારીએ છીએ કે આ પત્રમાં લખાયેલા વચનોનું મહત્વ કેટલું છે, કે પોતે પોતાનું વિચાર બળ વધવામાં પણ આ વચનો વિચારમાં સ્ફુરી આવ્યા છે. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. હવે અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે જો સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો એક ઉપાય આત્મજ્ઞાન હોય તો એ આત્મજ્ઞાન કેવી રીતે થાય? એવી જિજ્ઞાસાના સમાધાનથી આ પત્રમાં નીચેના વચનામૃતો છે. એટલે એ દ્રષ્ટિકોણને સાધ્ય કરીને એનો સ્વાધ્યાય કરવો ઘટે છે. એ પહેલા થોડો વિશેષ વિચાર કરીએ તો કે આ જગતમાં બુદ્ધિમાન મનુષ્યો છે એ જૈન જૈનેતર બધા જ સમાજમાં બધા જ સમાજની અંદર બુદ્ધિવાળા બુદ્ધિમાન મનુષ્ય હોય છે. છતાં પણ સંસાર દુઃખ સંસારની અંદર મટાડવા માટે એ બુદ્ધિમાનોની બુદ્ધિની એક સમસ્યા હજી ઊભી છે. ફરીથી કે વિશ્વની અંદર રહેલા બુદ્ધિજીવો બુદ્ધિજીવી મનુષ્યો જે અપર લેવલમાં લઈએ કે જે બુદ્ધિશાળી મનુષ્યો ગણાય છે દેશમાં વિદેશમાં બધી જગ્યાએ છે, તો એક સમસ્યા માનવજાત સામે ખડી છે ઊભી છે કે અનેક પ્રકારના સુખના સાધનોથી સંપન્ન હોવા છતાં સુખ મળતું નથી અને દુઃખ મટતું નથી. આ એક બહુ મોટી સમસ્યા છે બુદ્ધિશાળી જીવો માટે, અને એનું સમાધાન મળતું નથી. આ કોયડો છે, બહુ મોટો કોયડો છે માનવ જાત માટે. આપણે એટલા ભાગ્યશાળી છીએ કે જેમણે કોઈ પણ હાલતની અંદર સુખાનુભવ કર્યો, આત્મસુખનો અનુભવ કર્યો, એવા મહાત્મા પુરુષોએ આપણને એનું વિજ્ઞાન બતાવ્યું છે, એનો વૈજ્ઞાનિક ઉપાય બતાવ્યો છે, જેને આપણે રૂઢિગતપણે જૈન ધર્મ કહીએ છીએ એ વાસ્તવમાં એક સુખી થવાનો વૈજ્ઞાનિક ઉપાય છે, અને એ આપણી પાસે ખુલ્લો છે. કૃપાળુદેવ લખે છે 700 વચનોમાં કે ગુપ્ત ચમત્કાર સૃષ્ટિને લક્ષમાં નથી. એટલે શું કે કોઈ પણ હાલતમાં સુખી થાય, સુખી થવા એ બહુ મોટી ચમત્કારિક વાત છે. ગમે તેવા પ્રતિકૂળ અને દુઃખના સંયોગોમાં પણ જીવ દુઃખી ન થાય ને સુખી થાય એ કોઈ સામાન્ય ચમત્કાર છે. દાખલા તરીકે કોઈ માણસને અસાતાનું તીવ્ર દુઃખ થાય, બીજા દુઃખો કરતા આ એક એવો પ્રસંગ છે કે જે પ્રસંગમાં અસાતાની પીડામાંથી ઉપયોગને છોડાવી શકાતો નથી, છોડવા માગે તો પણ ખસતો નથી ઉપયોગ ત્યાંથી, પીડામાં ને પીડામાં લાગ્યો રહે છે. અને એ પીડામાં બધા સાધનો ફેલ જાય છે, ત્યાં રૂપિયાના નોટોની બંડલ કામમાં આવતા નથી, ત્યાં જર ઝવેરાત સોનું દાગીના કોઈ કામમાં આવતા નથી, ત્યાં કુટુંબ પરિવાર કોઈ કામમાં આવતા નથી. બધા ટગર ટગર જોયા કરે પણ પીડા કોઈ પાર્ટિસિપેટ ન કરી શકે, અને ડોક્ટરોને દવા ફેલ જાય છે, પેઇન કિલર પણ ફેલ જાય છે. એવા દુઃખના પ્રસંગોમાં પણ જેમણે સુખાનુભવ કર્યો, સુખાનુભવ કર્યો એમ નહીં, એ વખતે વિશેષપણે સુખનો અનુભવ કર્યો, અધિક કલ્યાણ કર્યું આત્માનો, અધિક નિર્જરાને શુદ્ધિ કરી આત્માને, એ કેટલો મોટો ચમત્કાર સમજવો જોઈએ. એ વાત કૃપાળુદેવે પત્રાંક 913માં લીધી છે કે આ પ્રસંગ અત્યંત કલ્યાણકારી છે. અધિક પીડા થાય, અધિક અસાતા થાય ને અધિક કલ્યાણ થાય, જુઓ કેવો ચમત્કાર ગણવો. આવો ચમત્કારિક ઉપાય દેખાડનારા મહાપુરુષો થઈ ગયા આપણા દેશમાં, અને એમના વચનો આપણી સમક્ષ છે. તો એક બહુ જબરજસ્ત વાત કરી છે અહીંયા કે સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય છે, અને તે એક જ ઉપાય છે, અનેક ઉપાયો પણ નથી. એક ઉપાય છે એ સગવડ પણ છે, અને અનેક ઉપાયો નહીં હોવાથી બીજા ઉપાયોની શોધમાં કે બીજા ઉપાયોની પાછળ જવાની મહેનતમાં જવાની જરૂર નથી. એક આત્મજ્ઞાન કરવું જરૂરી છે. તે આત્મજ્ઞાન કેવી રીતે થાય એ વિષયને અહીંયા ક્રમથી ખોલે છે. એ ઉપાયનો પણ એક કોઈ ક્રમ છે. કૃપાળુદેવે ક્રમ ઉપર ઘણું વજન આપ્યું છે. પત્રાંક 83માં મનસુખરામ સુરીરામ ઉપરનો જે પત્ર છે એની અંદર ક્રમની વાત કરી છે કે ક્રમથી ચાલવું. જોકે જ્યાં વૈજ્ઞાનિક વિષય હોય ત્યાં એ વિજ્ઞાન વિજ્ઞાનની રીતે કામ કરે છે, અને બીજી રીતે એનું કામ ન થાય એ કોઈ પણ માણસ સમજી શકે એવો વિષય છે. અને એ ક્રમને અનુસરવું એવી એક ત્યાં આજ્ઞા છે. અને ક્રમ ભંગ કરીને અનુસરવા જતા નિષ્ફળતા સિવાય બીજું કાંઈ મળતું નથી એ પરિસ્થિતિ હોવાથી અનેક પ્રકારે મહાપુરુષોએ ક્રમને બોધ્યો છે. અને કૃપાળુદેવના વચનામૃતમાં તો અનેક પત્રોમાં એ વાત ઠામ ઠામ જોવામાં આવે છે. 254માં પત્ર જોઈએ તો પણ મુમુક્ષુતાના પ્રારંભથી માંડીને પદાર્થ નિર્ણય એટલે આત્મ સ્વરૂપનું ભાવ ભાષણ એ રૂપ જે બીજ જ્ઞાન ત્યાં સુધી પહોંચવાનો ક્રમ જ નિરૂપણ કરેલો છે કે પહેલા આમ થાય પછી આમ થાય પછી આમ થાય પછી આમ થાય. 751 લઈએ તો સમ્યક દર્શનનો ક્રમ લીધો છે ત્યાં, કે પહેલા પહેલું સંકેત આમ થાય પછી બીજું સંકેત થાય પછી ત્રીજું સંકેત પરમાર્થ સંકેત થાય. એ પણ ક્રમથી વાત લીધી છે. આ પત્રમાં પણ એ વાત છે, 535માં પણ એ વાત છે. માત્ર જે જ્ઞાનીને ઈચ્છે છે 535માં એક વચનામૃતમાં છે અને ઓળખે છે અને તેને જ ભજે છે તે ક્રમે કરીને તેવો થાય છે તેને ઉત્તમ કોટિનો મુમુક્ષુ કહેવા યોગ્ય છે. એમાં પણ ક્રમ છે કે જે માત્ર જ્ઞાનીને ઈચ્છે છે. બીજું દોડધામ પણ કરવા માંગતો નથી કે હું આ પુસ્તક વાંચી લઉં, ના શાસ્ત્ર વાંચી લઉં, ના ક્રિયા કરી લઉં, ફલાણું કાર્ય કરી લઉં એમ નહીં. માત્ર એટલે વાત પૂરી થઈ ગઈ, સિવાય બીજું કાંઈ નહીં. એ જ્ઞાનીને ઓળખે છે એવો ક્રમ છે. એ સિવાય જ્ઞાનીને ઓળખવા મુશ્કેલ છે. અને એ જે ઓળખે છે એને ઓળખતા એકનું બહુમાન આવે છે, પછી એને જ ભજે છે. એ ધ્યાનાદિકમાં પડતો નથી. એ 535માં લીધું કે જે જ્ઞાનીને ઈચ્છે છે એ ધ્યાનાદિકને ઈચ્છતો નથી. એટલે કે બીજા ઉપર ધ્યાનાદિકમાં પછી અનેક પ્રકારની ક્રિયાઓ લઈ લેવી એને ઈચ્છતો નથી. અને એ ક્રમે કરીને જ્ઞાની થાય છે અને એની મુમુક્ષુની જે દશા છે એ મંદ દશા નથી, મધ્યમ દશા નથી, પણ ઉત્તમ દશા છે. એમ કહ્યું એને ફલાણા ફલાણા શાસ્ત્રો વાંચ્યા માટે ઉત્તમ દશા છે એમ ન લીધું. આટલું કરે તો એ ઉત્તમ કક્ષાનું મુમુક્ષુ છે. એવી ક્રમની અનેક પ્રકારે વાતો કૃપાળુદેવના વચનામૃતમાં જોવા મળે છે. અહીંયા પણ આપણે એ દ્રષ્ટિકોણથી થોડું વિચારશું તો બહુ જ સ્પષ્ટ થોડો પ્રકાશ થશે આપણને સમજવામાં. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. કયો વિચાર? આત્મજ્ઞાન થવા માટેનો જે ક્રમ છે એમાં વિચાર હોવો જરૂરી છે, વિચાર થવો જરૂરી છે. કયો વિચાર? કેટલો વિચારવાનો છે? આત્મકલ્યાણનો વિચાર. જેને આત્મકલ્યાણ કરવું છે એવો જેનો વિચાર છે તેને આત્મજ્ઞાન થાય. આત્મહિત કરવું છે એવો જેને વિચાર છે તેને આત્મજ્ઞાન થાય. આત્મજ્ઞાન એટલે આત્માના જીવના મૂળ સ્વરૂપનું જ્ઞાન. મૂળ સ્વરૂપનું જ્ઞાન થવા પાછળ કયું કારણ છે કે જેને લઈને મૂળ સ્વરૂપનું જ્ઞાન થાય એમ જો વિચારવામાં આવે તો આત્મકલ્યાણનો એને વિચાર હોવો જોઈએ. વિચાર કહેતા આત્મકલ્યાણનો આશય હોવો જોઈએ, આત્મકલ્યાણનો ધ્યેય હોવો જોઈએ, આત્મકલ્યાણનું લક્ષ્ય હોવું જોઈએ. એ વિના આત્મજ્ઞાન કોઈને થાય નહીં. એટલે કે કોઈ કુતૂહલ વૃત્તિથી કોઈ આત્મજ્ઞાન કરવા જાય તો ન થાય. કુતૂહલ વૃત્તિ એટલે શું? કે અનેક પદાર્થોનું, અનેક વિષયોનું જાણવાની ઈચ્છા, જાણવાનો લોભ, જાણવાની જિજ્ઞાસા દરેક જીવને હોય છે. ને એટલા માટે લોકો પુસ્તકો વાંચે છે, ગ્રંથો વાંચે છે, છાપાઓ વાંચે છે, ટીવી જુએ છે, દેશાટન કરે છે, દેશ વિદેશમાં પર્યટન કરે છે. હેતુ શું હોય છે? ઘણું જાણવું, અનેક વિષયોનું જાણવું, ખૂબ જાણવાનું મન થાય. તો એમ કરીએ કે આપણે આત્મા પણ જાણી લઈએ, આત્મજ્ઞાનના પુસ્તકો મળતા હોય તો એ વાંચીને આત્મા પણ જાણીએ કે આત્મા કેવો છે, એમ નહીં. આત્મકલ્યાણના હેતુથી, આત્મકલ્યાણના લક્ષ્ય અને એકમાત્ર એ ધ્યેય રાખીને જો એ સંબંધીનો વિચાર કરવામાં આવે તો આત્મજ્ઞાન થાય. અને એ સિવાય કોઈને આત્મજ્ઞાન ન થાય એવો એક સિદ્ધાંત છે. એ પણ આત્મજ્ઞાન થવા પૂર્વની ભૂમિકાનો એક સિદ્ધાંત છે. એ વિચાર કેમ ઉત્પન્ન થતો નથી? એવો વિચાર કરવો જોઈએ માટે થાય, કરીએ એમ નથી. એવો વિચાર સહજ ઉત્પન્ન થવો ઘટે છે. જ્યારે કર્તવ્ય અને અકર્તવ્યનો બોધ સાંભળવા મળે, વાંચવા મળે, જાણવા મળે ત્યારે એ બોધના પરિણમવાના બે પ્રકાર છે, એક સહજ અને એક કૃત્રિમ. કૃત્રિમ એ પ્રકારે છે કે આપણને આમ કહેવામાં આવ્યું છે માટે આપણે કરવું જોઈએ, એમાં કૃત્રિમતા થાય છે. અને એમ કરવું એ આપણો ધર્મ અને ફરજ છે માટે સહજ જ આપણા એ પરિણામ હોવા ઘટે છે અને થવા જોઈએ, એ બોધ પરિણમવાની સહજ ભૂમિકા છે. તો અહીંયા એ આત્મકલ્યાણનો વિચાર આત્માને સહજ જ હોવો ઘટે છે. કોઈએ કહ્યું, ગુરુએ કહ્યું, ભગવાને કહ્યું, શાસ્ત્રએ કહ્યું માટે મને એ વિચાર થાય એમ નહીં. અંદરથી મને આવવું જોઈએ કે મારે મારું આત્મકલ્યાણ કરી લેવું જોઈએ, કરવું જોઈએ. જો હું આત્મકલ્યાણ ન કરું તો હું દુઃખી થાવ, એ સ્વાભાવિક વાત છે. કેમ કે સુખી થવાનો ઉપાય એક આત્મજ્ઞાન જ છે. એટલે વિચાર વિના આત્મકલ્યાણના વિચાર વિના આત્મજ્ઞાન થતું નથી. અને એ આત્મજ્ઞાન થવા માટે આત્મકલ્યાણ બળવાનનો વિચાર બળ બળવાનપણે હોવું ઘટે છે. એટલે કે સામાન્ય વિચારથી આત્મજ્ઞાન પ્રત્યેનો જે કાંઈ વિકાસ થવો જોઈએ પરિણામની અંદર, ભાવોની અંદર, એ થતો નથી. અને એ સામાન્યપણે સર્વમુમુક્ષુના અનુભવની વાત છે. બહુભાગ મોટા ભાગના મુમુક્ષુઓ સ્પષ્ટપણે ફરિયાદ કરે છે કે આત્મજ્ઞાન સંબંધે અનેક પુસ્તકો વાંચીએ છીએ, અનેક વક્તાઓ, અનેક જ્ઞાનીઓ, કોઈ જ્ઞાનીઓ પણ હોય છે, એમને પ્રવચનો અથવા વચનો સાંભળીએ છીએ, અને છતાં અમારો બળ પુરુષાર્થ કામ કરતો નથી. કરવું શું? એક વર્ષ, બે વર્ષ, પાંચ વર્ષ, પચીસ વર્ષ આ ક્ષેત્રમાં દાખલ થયા પછી અને ઠીક ઠીક પ્રમાણમાં એનો અભ્યાસ થયા પછી પણ એ ફરિયાદ ઊભી રહે છે, એક સમસ્યા રૂપે એ ફરિયાદ આવે છે કે આ અંગે જે બળ હોવું જોઈએ, જે પુરુષાર્થ હોવો જોઈએ, એ અંદરથી ઉપડતો નથી, એનું શું કરવું? એવા એક કોયડાનો ઉકેલ કૃપાળુ દેવ બહુ સંક્ષેપમાં આપે છે અહીંયા, કે અસત્સંગ અને અસત્પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી એમાં કિંચિત માત્ર સંશય નથી. બહુ સરસ સમાધાન આપ્યું છે. અને થોડુંક પણ જીવ જો તપાસ કરી લે તો કૃપાળુ દેવના આ વચનો અનુભવ જ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલા છે એમ અવશ્ય સમજાશે. અસત્સંગ એટલે શું? સત્સંગ સિવાયનો કોઈ પણ સંગ તે અસત્સંગ છે. ઠીક, સત્સંગ સિવાયનો બાકીનો જેટલો જગતના જીવોનો સંગ છે તે બધો અસત્સંગ છે. પછી એ સમાજના મનુષ્યો હોય, કુટુંબના મનુષ્યો હોય, ધંધા વ્યવસાય અંગે બજારના કે ઓફિસના મનુષ્યો હોય, જેનો પણ સંગ, એ બધો અસત્સંગ છે. સંગના ત્રણ પ્રકાર છે: સત્સંગ, અસત્સંગ અને કુસંગ. એમાં સત્સંગ એક જ કર્તવ્ય છે, અસત્સંગ અને કુસંગ એ કર્તવ્ય નથી. કુસંગ તો કોઈ પણ ભોગે કર્તવ્ય નથી. ખેર, એની ચર્ચા અહીંયા આપણે વિષય નથી એટલે નથી કરતા, પણ અસત્સંગનો જ્યારે વિષય સામે આવે છે તો અસત્સંગની અરુચિ થવી જોઈએ, અસત્સંગની અરુચિ હોવી જોઈએ અને સત્સંગની રુચિ હોવી જોઈએ. નહીતર શું થશે કે 24 કલાકના એક દિવસમાં કલાક બે કલાક સત્સંગ કરીશું આપણે અને બાકીના કલાકો અસત્સંગમાં જશે. અને પછી આપણે એમ વિચારીએ કે 25-25 વર્ષથી કે 50 વર્ષથી કે 10 વર્ષથી જેને જેટલા થયા હોય, આપણે આટલું આટલું આની અંદર માથું માર્યું, મહેનત કરી, આપણને કેમ એનું ફળ મળતું નથી? આત્મજ્ઞાન કેમ થતું નથી કે જે સ્વભ્રમણથી છોડાવે છે, સર્વ દુઃખથી છોડાવે છે? કે 22 કલાકનો અસત્સંગનું શું? એટલે આપણો હિસાબ કિતાબ પણ આપણે તપાસ્યો નથી હોતો અને અણડ્યો એડવાન્ટેજ જેને કહીએ, એ ડ્યુ નથી ખરેખર, એનું ફળ મળવું એ ત્યાં ડ્યુ થતું નથી, અણડ્યું છે. અને આપણે એનો એડવાન્ટેજ લેવા માંગીએ છીએ. કેવી રીતે મળે? પ્રમાણિક નથી. આપણી માગણી પણ પ્રમાણિક નથી. બજારમાં પણ માલ ખરીદીએ તો પ્રમાણિકપણે જેટલો માલ હોય એની સામે એટલા પૈસા આપણે ચૂકવીએ છીએ. એમ નથી કહેતા કે ભાઈ રૂપિયાનો માલ તમે આઠાનામાં આપી દો ને બે આનામાં આપી દો ને, એમ નથી કહેતા. રૂપિયાનો માલ તમે સાડા પંદર આના આપો, પંદર આનામાં થોડો ફાયદો કરીને આપો. પ્રમાણિકતા તો એ છે. એમ અહીંયા આપણે પ્રમાણિકપણે આત્મજ્ઞાન લેવું છે કે અપ્રમાણિકપણે લેવું છે એ વિચાર આપણે કરવો જોઈએ. તો અહીંયા કરવું શું? 24 કલાક સત્સંગમાં જો રહીએ તો પછી આપણા જીવન બાહ્ય જીવનનો, ઉપજીવનનો, આજીવિકા આદિના વ્યવહારનું શું? આ સવાલ ઊભો થાય છે. પ્રોબ્લેમ છે ને, 8 કલાક ઓફિસ ડ્યુટી તો આપવી જ પડે, રોટલી ખાવી હોય તો કરવું શું? તો કે એની રુચિ અરુચિનો સવાલ છે. પ્રારબ્ધ ઉદયે જ્ઞાની પણ સાંસારિક પ્રવૃત્તિ કરે છે અને કરતા જોવામાં આવે છે, અને એ વાત તો કૃપાળુ દેવના જીવનથી સ્પષ્ટ સમજાય એવી છે. માટે એમ નથી કહેતા કે તું મુમુક્ષુ છું એ માટે ધંધો વેપાર કે નોકરી કે કુટુંબ પરિવાર છોડીને બાવો થઈ. કઈ રીતે થાય એનો જો વિચાર કરવામાં આવે તો જે જે અસત પ્રસંગો છે તે અસત પ્રસંગોમાં આ જીવની રુચિ છે કે અરુચિ છે એટલું પરિણામ તપાસી લેવા જોઈએ. જે જે પ્રસંગથી જીવને પોતાને નુકસાન થાય એ પ્રસંગમાં જીવને રુચિ કેમ થાય છે? બસ આટલું તપાસવાનું છે. બહુ સીધી સાદી વાત છે કે જ્યાં પોતાનું અહિત થાય એમાં રુચિ રાખવી, એમાં રસ આવવો, ત્યાં રુચિ છે, ત્યાં રસ આવશે. અને એ રસને રુચિ ત્યારે જ હશે કે એની કિંમત અને મહિમા હશે. તો આ બધી લિંક છે એને. એના બદલે આત્મિક સુખ, પારમાર્થિક સુખ પ્રાપ્ત થાય એવું જે સાધન, પરમ સાધન એવું જે સત્સંગ, એની જે રુચિ, એ રુચિ અને એ રસ ને એનું મહત્વ જો આવ્યું હોય તો બે જગ્યાએ રુચિ કામ કરતી નથી. અને તે પણ પરસ્પર વિરુદ્ધ એવા બે વિષયોમાં તો કદી રુચિ કામ કરી શકતી નથી. જેને આ રુચિ છે તેને આ રુચિ નથી, ને આ રુચિ છે તેને આ રુચિ નથી. એ એક સ્વાભાવિક પરિસ્થિતિ છે. એ વાત કૃપાળુ દેવે 331માં વાત કરી છે, બહુ સ્પષ્ટ વાત કરી છે 331માં. તો ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાષે છે એવા સંસારી પ્રસંગ, આ અસત પ્રસંગો છે બધા, અને પ્રકારો ગમે તે પ્રકારના પ્રસંગો હોય તેમાં જ્યાં સુધી જીવને વાલક વર્તે છે એટલે મીઠાશ આવે છે. આ અમારા ઘરે દીકરાના લગ્ન છે, શુભ પ્રસંગ છે કે અશુભ છે? પ્રશ્ન કરવા જેવો છે. ઘરે દીકરાના લગ્ન હોય શુભ પ્રસંગ ગણાય કે અશુભ ગણાય? હે, અશુભ છે વસંતભાઈ. હે, આપણે કુમકુમ પત્રિકામાં એમ લખીએ શુભ પ્રસંગો એમ કરીને નીચે પછી લિસ્ટ આવે, હું જ્યાં આ વખતે પ્રસ્થાન કરશે, હસ્તમ મેળાપ આમ થશે, ફલાણું આમ થશે, ફલાણું મુહૂર્ત આ વખતે છે, ફલાણું આ છે. એટલા માટે અશુભ પ્રસંગ છે કે એમાં પુણ્ય બંધ નથી થતો, પાપ બંધ થાય છે. એ બધા પ્રસંગોમાં તો પુણ્ય બંધ પણ નથી. શુભ પ્રસંગ તો તેને કહેવાય કે જેમાં શુભ અથવા પુણ્ય બંધ થતો હોય તે. અહીંયા તો પાપના બંધ થાય છે, પણ લૌકિક દ્રષ્ટિએ એને શુભ પ્રસંગ લખાય છે. વાસ્તવિક દ્રષ્ટિએ, જ્ઞાનીની દ્રષ્ટિએ અથવા વાસ્તવિક દ્રષ્ટિએ તો એ અશુભ પ્રસંગ છે. એ બધા પ્રકારોમાં જ્યાં સુધી જીવને વાલક વર્તે છે, મીઠાશ આવે છે, રસ આવે છે, ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે. આત્મ સ્વરૂપનું ભાવ ભાસન બીજ જ્ઞાન ન થાય. આત્મ સ્વરૂપનું ભાવ ભાસન તો ન થાય, પણ એ પહેલાનું જે પહેલું સંકેત છે. અને સત્સંગનો મહાત્મા પણ તથારૂપ ભાષ્યમાન થવું અસંભવિત છે. જ્ઞાની પુરુષનો જે સંગ છે, પરમ સત્સંગ, એની પણ કિંમત નહીં આવે. કેમ કે જગતના પ્રસંગની કિંમત છે, વિરુદ્ધ પ્રસંગ અસત્સંગની કિંમત છે તેને સત્સંગની કિંમત નથી, સત્સંગની કિંમત છે તેને અસત્સંગની કિંમત હોય નહીં. એટલે જ્યાં સુધી તે સંસારગત વાલપ અસંસારગત વાલપને પ્રાપ્ત ન થાય, અસંસારગત એટલે મોક્ષગત, મોક્ષનું સાધન એવો જે સત્સંગ, એમાં રસને રુચિ ન ઉત્પન્ન થાય ત્યાં સુધી ખચિત કરીને, અવશ્ય કરીને, અપ્રમતપણે, એટલે જરા પણ બેદરકારી રાખ્યા વિના, પૂરી કાળજીથી, પૂરી સાવધાનીથી, વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. આ વાત ત્રણેય કાળને વિશે અવિસંવાદ જાણી નિષ્કામપણે લખી છે. શંકા કરશો નહીં કે વિવાદ કરશો નહીં, તર્ક ઉઠાવશો નહીં, કુતર્ક કરશો નહીં. જે લખ્યું છે એ ફૂલ એન્ડ ફાઇનલ છે એમ કહેવું છે. શું લીધું અહીંયા? કે જીવને આત્મકલ્યાણ કરવાનો ભાવ થાય છે, પણ ઉપર ઉપરથી થાય છે. સંસાર બળ ઘટ્યું ને અસત્સંગ અને અસત પ્રસંગ થી જીવને અરુચિ થાય તો, એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આત્મકલ્યાણનો વિચાર થાય તો, પણ વિચાર બળ ન થાય. વિચાર થવો એક વાત છે, અને વિચાર સાથે વિચાર બળ ઉત્પન્ન હોવું તે એક બીજી વાત છે, એમ અહીંયા લેવું જોઈએ. કેમ કે સામાન્યપણે એવો વિચાર તો અનેક મુમુક્ષુઓને થાય છે, અને આ જીવે પણ જ્યારે યમ નિયમ સંયમ આપ કયો, એટલા બધા સાધનો કર્યા અનંતવાર, તો એને કઈ આત્મકલ્યાણનો વિચાર નથી થયો ને કર્યા છે એવું તો કઈ નથી. અને અત્યારે પણ આત્મકલ્યાણનો વિચાર નથી ને કરીએ છીએ એવું પણ કઈ નથી. પણ વિચાર છે, છતાં વિચાર બળ નથી, એ એક નક્કર હકીકત છે, અને એ સ્વીકારવી પડે છે. કેમ કે એમાં સફળતા મળતી નથી. માટે વિચાર હોવા છતાં વિચાર બળ નથી, એ વાત સ્પષ્ટ હકીકત રૂપે છે. અને એનું સમાધાન છે એ કોયડાનું, કે અસત્સંગ અને અસત પ્રસંગ છે એમાં આ જીવની રુચિ રહેલી છે, એમાં આ જીવ રસ લે છે, એમાં ક્યાંય પણ જીવને સુખની આશા અને અપેક્ષા વર્તે છે. ઊંડે ઊંડે પણ સંસારના સંગથી અને પ્રસંગથી, કોઈ પણ પ્રસંગથી સુખ જોઈએ છે, સુખની આશા છે અથવા અપેક્ષા છે. કદાચ મહત્વાકાંક્ષા ન હોય, મહત્વાકાંક્ષાવાળા તો એની પાછળ દોડ મૂકશે, એને તો આત્મ વિચાર પણ નહીં થાય. પણ મહત્વાકાંક્ષા છૂટે, પણ આશા અને અપેક્ષા રહે તો બારમાં તો ક્યાંય સુખ છે નહીં, ત્યાંથી સુખની આશા અને અપેક્ષા છે તે અસત પ્રસંગોની રુચિને બંધ નહીં થવા દે. જે અનાદિથી રુચિ છે જીવને એ કઈ નવી નથી પાછી. અસત્સંગની અને અસત પ્રસંગની રુચિ તો જીવને અનાદિથી છે, એ બદલવી જરૂરી છે. અને એ જ્યાં સુધી બદલાય નહીં ત્યાં સુધી આત્મકલ્યાણનો વિચાર ઉપર છલ્લો હોય છે, ઊંડાણથી અંતરાત્મામાંથી હોતો નથી અને તેથી કદી સફળ નથી થતો. એમાં કિંચિત માત્ર સંશય નથી, એ શંકા કરવા જેવો વિષય નથી કે વિચારબળ કેમ પ્રવર્તતું નથી, કેમ ઉત્પન્ન થતું નથી, એમાં શંકા કરવા જેવી નથી. આ વિષયમાં થોડો એક વિશેષ વિચાર છે, એ છે કે માર્ગ તો બે છે, એક સન્માર્ગ અને એક ઉન્માર્ગ, અથવા એક સંસાર માર્ગ અને બીજો મોક્ષ માર્ગ, ત્રીજી કોઈ પરિસ્થિતિ નથી. હવે અનાદિથી આ જીવને મુખ્ય સાંસારિક જે સંયોગો છે એની મુખ્યતા વર્તે છે, કેમ કે એના સુખ દુઃખની માન્યતાના પ્રસંગો છે. દુઃખ ન જોઈએ અને સુખ જોઈએ અને એના માટે બધી મથા પણ જીવ સંયોગ આશ્રિત કરે છે. પરિણામ એ છે કે એની મુખ્યતામાં રહીને, એ પ્રકારની મુખ્યતામાં રહીને જ્યાં સુધી જીવ ધાર્મિક ક્ષેત્રમાં પ્રવેશ કરીને ધર્મ સાધન કરે છે, એ ધર્મ સાધન મુખ્યપણે થતું નહીં હોવાને લીધે તે ધર્મ સાધન કદી સફળ થતું નથી. એટલે બહુ સ્પષ્ટ ભાષામાં આ વિચારને લઈએ તો સંસારના કાર્યો અને સાંસારિક ફરજો, પછી એમાં સમાજની કુટુંબની બધી ફરજ આવી જાય છે, એ ટોપ પ્રાયોરિટીમાં છે અને આત્મકલ્યાણરૂપ ધર્મ સાધન છે એ લાસ્ટ પ્રાયોરિટીમાં છે. સેકન્ડ પ્રાયોરિટી નથી, અહીંયા બે જ પ્રાયોરિટી છે, ફર્સ્ટ એન્ડ લાસ્ટ. અહીંયા ફેરફાર કરવો જરૂરી છે. આ પરિસ્થિતિ આખી ઉલટાવવી પડે. ફર્સ્ટ પ્રાયોરિટીમાં આત્મકલ્યાણ આવે અને લાસ્ટ પ્રાયોરિટીમાં સાંસારિક જે કાંઈ ઉદય આવી પડેલો છે, કેમ કે બધા પ્રારબ્ધ ઉપાર્જન કરીને આવે છે, દરેક જીવ પૂર્વ પ્રારબ્ધને ભોગવે છે અને એ ભોગવવું લાસ્ટ પ્રાયોરિટીમાં આવવું જોઈએ, તો અવશ્ય આત્મકલ્યાણ થાય એમાં પણ કિંચિત માત્ર સંશય કરવા જેવો નથી. જેમ આમાં આત્મકલ્યાણ કદી ન થાય એ કિંચિત માત્ર સંશય કરવા જેવો નથી, એમ એમાં પણ એવું જ છે. ફક્ત આટલી વાત છે, એ ચેન્જ ઓફ પ્રાયોરિટી કરી શકાય એમ છે, થઈ શકે એમ છે, આપણાથી થઈ શકે એમ તો છે, પણ આપણે કરી શકીએ કે આપણાથી થઈ શકે એમ છે, આટલું આપણા પરિણામમાં આપણે તપાસી લેવું જોઈએ. જ્યાં સુધી એ તપાસીને નક્કી નિર્ધાર ન થાય ત્યાં સુધી બધું ઉપર ઉપરથી ચાલવાનું છે, અંદરની વાત બીજી છે, ઉપરની વાત બીજી છે, કોઈ રીતે આત્મકલ્યાણ થાય એ પરિસ્થિતિ બનવાની છે જ નહીં. નિશંક વાત છે, નિસંશય વાત છે. એટલા માટે જોરથી વાત કરી છે કે કિંચિત માત્ર સંશય નથી, આવી પરિસ્થિતિ છે. હવે ક્રમથી વાત કરે છે ફરીને પછી, કે જીવને અસત્સંગનું બળ ઘટવા માટે શું કરવું ઘટે એનું પણ કારણ શું. અસત પ્રસંગનું બળ તીવ્ર વર્તે છે તો એના માટે શું કરવું, આ પ્રશ્નનો પણ ખુલાસો પોતે આપ્યો છે. આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે. જરૂરિયાત ઘટાડવી પડે, જમાનો બીજી જાતનો છે અત્યારે. બહારના અનુકૂળતાના પાંચે ઇન્દ્રિયના સાધનો અથવા વિષયો દિન પ્રતિદિન વિધવિધતા પામતા જાય છે. દરેક પાંચે ઇન્દ્રિયોના વિષયમાં નવી નવી નોવેલ્ટી બહાર આવતી જાય છે કે નહીં, ત્યારે એની જરૂરિયાતો. આજે 100 વર્ષ પહેલા માણસ જીવતો હતો હિન્દુસ્તાનનો માણસ, ને આજે જીવે છે એમાં જરૂરિયાતની બહુ મોટી ફરક છે. એક જમાનામાં એવી કહેવત હતી કે તાવડી તેરવાના માગે. અત્યારે આપણા રસોડામાં જો આઈટમ ગણવામાં આવે તો 113થી ઓછી ન થાય. શું, કેમ કે પહેલા એક તાવડી હતી, હવે તાવડી પણ વિધવિધ જાતની મળે છે. પહેલા એક આનાની બે આનાની મળતી હતી, હવે 100-200 રૂપિયાની તાવડી પણ મળે છે. આ પેલી કંઈક આવે છે ને બનાવવાનું, છોટે નહીં એવું કાંઈ, શું હા, નોન સ્ટીકર. બહુ આપણે ઊંડા નથી ઉતરતા, પણ થોડું થોડું તો કાને પડે. તો અત્યારે તાવડી પણ 3 જાતની ને 13 જાતની હશે, તો બધી આઈટમ તો 113થી વધે. જરૂરિયાતો વધી છે એનો આરંભ ને પરિગ્રહ વધવાનો છે. આરંભ ને પરિગ્રહ વધવાનો છે ત્યાં અસત પ્રસંગ પણ વધવાનો છે. ગવર્મેન્ટે 58 વર્ષે રિટાયરમેન્ટ કમ્પલસરી કર્યું હોય તો ત્યાર પછી રિટાયરમેન્ટ પછી પણ કાંઈક ને કાંઈક નવગુતી કાઢે છે માણસ, કેમ કે જરૂરિયાત છે, કરવું શું. હવે આ જરૂરિયાત તો કોઈ સ્ટાન્ડર્ડ છે, કોઈ ધોરણ છે. હે, આજે આપણા સમાજમાં 500,000 કમાવાવાળો પણ ભૂખે મરતો નથી, એ પેટ ભરીને જમી લે છે. 5,000 કમાવાવાળો પણ ભૂખે મરતો નથી, અને 5,00,000 કમાવાવાળો કે 50,000 કમાવાવાળો પણ ભૂખે મરતો નથી. એનું ધોરણ શું જરૂરિયાતનું, એનું કોઈ ધોરણ જ નથી, કોઈ સ્ટાન્ડર્ડ છે એનો કે ભાઈ આટલી જરૂરિયાત એટલે બરાબર કે નહીં, એનું કાંઈ ધોરણ નથી. કારણ ધોરણ નથી, એનું કારણ શું છે કે જીવની ઈચ્છા અને તૃષ્ણા છે અમાપ છે. તૃષ્ણા છે અમાપ છે, જ્યારે તૃષ્ણા અમાપ હોય તો જિંદગીની જંજાળ પણ અમાપ જ હોય, એનું પણ માપ રહે નહીં, એ સ્વાભાવિક છે. અને તેથી કરીને અલ્પ આરંભી અને અલ્પ પરિગ્રહી થવાનો અભિપ્રાય જેનો હોય એ અસત પ્રસંગનું બળ, એનું અસત પ્રસંગનું બળ ઘટે છે. એટલે અસત પ્રસંગોમાં ઇન્વોલ્વ થવાના પરિણામોનું બળ ઘટે છે, પ્રસંગો પછી ઘટે છે. અથવા પ્રસંગો પ્રારબ્ધ અનુસાર રહે તો પણ એનું પરિણામનું બળ એ બાજુ નથી જતું, વજન નથી જતું. ઠીક છે, જે થાય તે થવા દો, એમ આવ્યા વગર રહીએ નહીં. એક કપડું લઈએ, કપડું 15-20 રૂપિયા મીટર પણ મળે, અને 115-20 રૂપિયા મીટર પણ મળે છે અત્યારે. હવે કયું પોતાને આરંભ પરિગ્રહ કેટલો કરવો એ તો પોતાના આધારે વાત રહે છે. બધાને મોડું કોને જોઈએ, કોઈને મોડું તો જોઈતું નથી. પણ આત્મકલ્યાણ કરવું હોય એને અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહી થવું જરૂરી છે, અને તો જ એના વિચાર બળમાં અસત પ્રસંગો તરફનું વજન છે બળ છે, જોર છે એ ઓછું થાય. નહીતર એટલા વજનથી પોતાના ઉદયમાં જીવ પરિણામની પ્રવૃત્તિ કરશે કે આખે આખો ટીંગાઈ જશે, અને ધાર્યું નહીં થાય તો પરિણામની અંદર આકુળતાનો પાર પણ નહીં રહે. આ પરિસ્થિતિ તો બધાને ઓછા વત્તા અંશે અનુભવ ગોચર થાય એવી છે. તો એ અસત પ્રસંગનું બળ ઘટવા માટે દવા છે બીજી, કે હા એની પણ દવા છે. બહુ ક્રમથી વાત, બળ ઘટે છે સત્સંગથી એમ કહેવાના બદલે સત્સંગના આશ્રયથી એક શબ્દ વધાર્યો છે. અનુભવની વાણી છે ને, અનુભવ વાણી છે આ. શું સત્સંગ છે એ મુમુક્ષુજી માટે આધારભૂત પ્રસંગ છે. મુમુક્ષુની ભૂમિકામાં એનું બહુ મોટું મહત્વ છે. જો કે આપણા માટે તો બહુ વધારે સમજાય એવો આ શાસ્ત્ર છે, આ વિષયમાં વધારે સમજાય એવું આ શાસ્ત્ર છે, કે કૃપાળુદેવ પોતે મહાજ્ઞાની હોવા છતાં પણ સત્સંગમાં રહેવા ઈચ્છે છે. જો એવા મહાજ્ઞાની પણ સત્સંગમાં રહેવા ઈચ્છતા હોય તો મુમુક્ષુને કહેવાની જરૂર છે, સમજાવવાની જરૂર છે, શીખડાવવાની કઈ જરૂર રહે પછી? એ સહેજે સમજી શકાય એવી વાત છે કે મુમુક્ષુને તો વિશેષપણે સત્સંગનો આધાર અને આશ્રય હોવો ઘટે છે, કે જેથી એને પૂર્વ પ્રારબ્ધના યોગે આવી પડેલા અસત્સંગના પ્રસંગો પ્રત્યેનું વજન ઘટી જાય, બળ ઘટી જાય. નહીતર એટલું બળ રહીએ, એટલું બળ રહીએ કે આ બધું ઉપર છલ્લું જ પછી થાય. જે સાધન કરો એ બધું ઉપર છલ્લું જાય, અને એ નિષ્ફળતા સિવાય એમાં કાંઈ મળે નહીં. સમય અને શક્તિ વેડફાઈ જાય એની સફળતા ન મળે. તો સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અહીંયા થોડો આપણે વિશેષ વિચાર કરીએ તો એ છે કે સત્સંગનો આશ્રય એટલે શું? પહેલા તો સત્સંગ એટલે શું? કે સતનો રંગ ચડે એવો સંગ મળે તે સત્સંગ. સંસારનો રંગ ચડે એવા સંગને તો અહીંયા અસત્સંગને અસત પ્રસંગ કહ્યા છે. સતનો રંગ, આત્મનો, આત્માનો રસ ચડે એવા મુમુક્ષુ જીવોનો સંગ કરવો એને સત્સંગ કહે છે. અને જ્ઞાની પુરુષ મળે તો આત્માનો રંગ ચડે ને ચડે જ, એટલે એ તો પરમ સત્સંગ કહે છે. કૃપાળુદેવ એને તો પરમ સત્સંગ કહે છે. તો એ અનુભવ કરીને નક્કી કરવા જેવો વિષય છે કે આપણે જેની સાથે સત્સંગનો પ્રસંગ છે એમાંથી આપણને સ્વપ્નનો રંગ ચડે છે કે નહીં, આત્મરસ ઉત્પન્ન થાય, ઉત્પન્ન થયેલો આત્મરસ વર્ધમાન થાય એવો પ્રકાર ભજે છે કે નહીં આપણા પરિણામમાં. જો એવો પ્રકાર ન ભજતો હોય તો તે સત્સંગ નથી પણ અસત્સંગ છે. કહેવાનો આ મતલબ એટલો છે કે ધાર્મિક ક્ષેત્રમાં બધે સત્સંગ જ હોય છે એવી કલ્પના કે એવા ભ્રમમાં રહેવા જેવું નથી. ખરેખર એ તપાસવા જેવો વિષય છે. જેમ આપણે ગમે તે ડૉક્ટરની દવા નથી લેતા, રાજકોટની અંદર 1000 ડૉક્ટરો હશે કદાચ, બધાની દવા ગમે તેની દવા નથી લેતા, કોઈ એકમાં કે 2-3-4માં વિશ્વાસ છે એની જ દવા કરીએ છીએ. એક જ લાઇનના ડૉક્ટરો ઘણા મળશે, એક જ સ્પેશિયલાઇઝ લાઇનના પણ ઘણા ડૉક્ટરો હોય છે, પણ છતાં અમુકની જ દવા શા માટે? કેમ કે રોગ એક ગંભીર વિષય છે અને એ રોગને જો મટાડવામાં ન આવે તો એની ગંભીરતા એટલી છે કે ડેન્જર ઝોનમાં પ્રવેશ થઈ જાય તો આયુષ પૂરું થવાનો વારો આવે, બીજું કાંઈ ન થાય. ભલે સામાન્ય રોગ હોય, કહેવાય કે ભાઈ કમળો થયો છે, પણ જો એની ગંભીરતા ન સમજવામાં આવે તો કમળામાંથી કમળી થઈ જાય, ડેન્જર ઝોનમાં જાય સીધો. આ તો એથી ભયંકર ભાવભરવણનો ભાવરોગ છે, અનાદિનો ક્રોનિક છે, 5-25 વર્ષનો ક્રોનિક નથી. ક્રોનિક રોગને તો અખિલો રોગ ગણીને કાઢવો મુશ્કેલ ગણવામાં આવે છે સાયન્સની દ્રષ્ટિએ, વિજ્ઞાનની દ્રષ્ટિએ. તો આ તો અનંતકાળનો ક્રોનિક રોગ છે. એની ભયંકરતા સમજીને સત્સંગ પણ, ગમે તેનો સંગ કરીને સત્સંગ કરવામાં આવે તો એ પણ ઉચિત નથી, અથવા એ કલ્યાણકારી થાય એવું બને નહીં અને આપણી સમય શક્તિ ખર્ચાઈ જાય તો એ વસ્તુ નુકસાનીમાં જાય, એ ખર્ચ નુકસાનીમાં જાય આપણને. એટલા માટે સત્સંગનો આશ્રય જ્યારે કરવાની વાત કરે છે ત્યારે એ વિશેષ વિચાર માગે એવો વિષય છે કે ગમે તેનો સત્સંગ થાય નહીં. જેમ ગમે તે ડૉક્ટરની દવા થાય નહીં, ઊંટ વૈદ્યુ થાય નહીં, એમ ગમે તેનો સત્સંગ સત્સંગના ક્ષેત્રમાં ન થાય એ વિચાર પણ ગંભીરતા માગે એવો છે. વિશેષ વિચાર એમાં ઘણો છે, વિસ્તાર કરીએ તો એમાં ઘણો સમય લાગે એવું છે, પણ એ વિશે જરા મહત્વપૂર્ણ છે અને થોડો વિશેષ વિચાર કરવો હશે તો આપણે આવતીકાલના સવારના સ્વાધ્યાયમાં વિષય લઈશું. અત્યારે સમય થઈ ગયો છે, સ્વાધ્યાય સમાપ્ત કરીશું.